પ્રેઝ ધ લોર્ડ નેન્સીબેન.
પ્રેઝ ધ લોર્ડ કુશાલભાઈ.
કેવું સાહેબ ને કેવું છે નેન્સીબેન?
સાહેબ ને સારું છે.
સારું છે. હા
જી.
તમારી તબિયત?
સારી છું ખુશાલભાઈ.
સારું છે. ના ના સર, થેન્ક યુ, પ્રભુનો આભાર માનીએ. બરોબર.
હા ચોક્કસ.
તો આજે અમારે લીડ કરવાનું છે, બાઇબલ વાંચન પણ છે, બધું છે. બરોબર.
ઓકે. બધું સામટું કરવાનું છે તમારે.
પ્રભુની કૃપામાં પ્રભુ દોરી જશે. બરોબર.
ચોક્કસ ચોક્કસ
ચોક્કસ ચોક્કસ. એટલે તમે ઓપનિંગ ની પ્રેયર કરાવશો?
હા ચોક્કસ.
તો આપણે પ્રેયર કરીએ, પછી આગળ વધીએ. બરોબર.
શ્યોર. કરાવો ને ખુશાલભાઈ.
ના એટલે મનીષભાઈ પેલું રેકોર્ડિંગ ચાલુ કરી દે, પછી કરીએ. બરોબર.
હા હા ચોક્કસ.
નંચીબેન દોડી જાઓ પ્રેયરમાં.
પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. પ્રભુ તમારી અનહદ કૃપા, તમારી દયા, તમારો વિશ્વાસુપણાન માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આજે ફરીને એક વખત તમારા પાયાસનની પાસે આવ્યા છે ત્યારે પ્રભુ આજના દિવસને માટે તમારો આભાર માનીએ છીએ. તમારી પ્રેમી સંભાળ અને તમે અમને પૂરી પાડેલી અમારી ગરજોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુ જે ભાઈ બહેનો લાઈન ઉપર આવ્યા છે તમામને પ્રભુ તમે આશીર્વાદ આપો. જેઓ નથી આવી શક્યા તેઓને પણ આશીર્વાદ આપો તેવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુજી સર્વ ગાનાર ભાઈ બહેનોને માટે પણ પ્રભુ તમારો આભાર માનતા તેઓના ગળાને સ્પર્શ કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુજી સુંદર ગીતો દ્વારા અમે આત્માથી અને સત્યતાથી તમારી સ્તુતિ કરીએ માટે પ્રભુ અમારા પ્રત્યેકના હૃદયોને તમે તૈયાર કરો તે પ્રાર્થના કરીએ છીએ. ખુશાલભાઈ અને તેમના કુટુંબને માટે આભાર માનીએ છીએ તમે આપેલા આશીર્વાદોને માટે અને તમારા પ્રત્યેના પ્રેમને માટે આભાર માનતા કુટુંબને તમારા હાથમાં મૂકીએ છીએ. લીડ કરવાને માટે કૃપા આપજો પ્રભુ, તમારા વચનો વાંચવાને માટે કૃપા આપજો અને પ્રભુ પ્રાર્થનાની આભાર સ્તુતિ ને વિનંતી તમારા પાયાસન પાસે લાવવાને માટે સહાય કરજો તે પ્રાર્થના કરીએ છીએ. જીવતા પ્રભુજી, ફોન લાઈનમાં કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં એવું તમે થવા દેજો. આજે પ્રભુ તમારા વચનો દ્વારા, ગીતો દ્વારા જે આશીર્વાદ તમે અમને આપવા માંગો છો તે અમે પ્રાપ્ત કરીએ માટે પ્રભુ અમારા હૃદયોને તમે તૈયાર કરો તે પ્રાર્થના કરીએ છીએ. આજના અદ્ભુત વચનો અમારા જીવનોમાં કાર્ય કરે એવું તમે થવા દેજો તે પ્રાર્થના કરતા અમારા જીવનોને તમારા હાથમાં મૂકીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
આમેન. આમેન. થેન્ક યુ નેન્સીબેન.
યુ આર વેલકમ.
તમે શરૂઆતની પ્રેયર લાઈનમાં તમે દોરી ગયા, તમારો પુષ્કળ આભાર અને પ્રભુ પિતાનો આભાર. આજે તારીખ 29 જાન્યુઆરી 2006 અને શુક્રવાર ટેલિફોનિક બાઇબલ રીડિંગ અને સ્તુતિ આરાધનાની અંદર ફોન પર લાઈન પર આવેલા સર્વ વાલાઓને ખ્રિસ્ત ઈસુના નામમાં હું આવકાર કરું છું અને અમારા પરિવાર તરફથી ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ પણ પાઠવું છું. જે વાલાઓ આવ્યા છે તે સર્વને પ્રભુના નામમાં આવકાર, નથી આવ્યા તેમને પણ પ્રભુ દોરી લાવે તેવી વિનંતી પ્રભુને કરીએ છીએ. આજની સ્તુતિ આરાધનામાં જઈએ તે પહેલા જે વાલાઓ આપણને ગીતમાં દોરી જનાર છે તેઓના નામ આ પ્રમાણે છે. પુષ્પાબેન ન્યૂજર્સી, નિક્ષનભાઈ, ઉષાબેન, દુધિયાબેન, ટીમુભાઈ, મહેન્દ્રભાઈ અને શોભનાબેન, આ વાલાઓ આજે આપણને સ્તુતિ આરાધનામાં દોરી જનાર છે. તો આમાં પુષ્પાબેન આપ હાજર છો પ્લીઝ?
હા હાજર છો.
ઉષાબેન, પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. તો સ્તુતિ આરાધનામાં આપ દોડી જાઓ.
હા. પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું, પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું, જોવા ઈચ્છા ઘણી છે આજ દર્શન દેતા રૂ જોવા ઈચ્છા ઘણી છે આજ દર્શન દેતા રૂ પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું તું તો રાજા ઓનો મહારાજા છે તું તો રાજા ઓનો મહારાજા છે અવિનાશી છે તારું રાજ દર્શન દે તારું અવિનાશી છે તારું રાજ દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું તારું ગૌરવ ગગનથી મોટું છે તારું ગૌરવ ગગનથી મોટું છે તને નમે છે રાજા ધીરાજ દર્શન દે તારું તને નમે છે રાજા ધીરાજ દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું તારી કૃપા નવી નિત થાય છે તારી કૃપા નવી નિત થાય છે મહાદયાળુ તું યુવરાજ દર્શન દે તારું મહાદયાળુ તું યુવરાજ દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું મારું હૃદય તને બહુ ચાહે છે મારું હૃદય તને બહુ ચાહે છે તને માંગે છે જોવા આજ દર્શન દે તારું તને માંગે છે જોવા આજ દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું જોવા ઈચ્છા ઘણી છે આજ દર્શન દે તારું જોવા ઈચ્છા ઘણી છે આજ દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું દે તારું પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું
Praise the Lord, praise the Lord. ગાયન જોડીનું બહુ સુંદર ગીત ગાયું તમે. મને મજા પડી ગયો. બહુ સુંદર ગીત, બહુ સુંદર તમે ગાયન જોડીનું ગીત ગાયું. પ્રભુ પ્રભુ તું દર્શન દે તારું. એમ તો પ્રભુ નાસી ગુણન
મારો વગાડવા મારી રીતે.
બહુ સુંદર ગીત તમે આપ્યું. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. અને તમને પણ ખૂબ જ ધન્યવાદ. અને તમે એવરી ટાઈમ તમે હાજર જ છો એ પ્રભુની સ્તુતિના માટે. પ્રભુ તેના મહેમાન અર્થે આપણો સર્વનો સૌથી વધારે ઉપયોગ કરે અને તમારું ગળું સ્વચ્છ રાખે એ પ્રભુને પ્રેયર. તમારા પરિવારને પ્રભુ આશીર્વાદિત કરે પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ ઉષાબેન.
ઓકે ઓકે
હા પ્રેઝ ધ લોર્ડ. પુષ્પબેન હેલો. દીક્ષણભાઈ
ક્યાં ગયો?
હા પ્રેઝ ધ લોર્ડ. દીક્ષણભાઈ
પ્રેઝ ધ લોર્ડ. કેમ છો?
બસ પ્રભુની કૃપા બધું સારું છે. તમે ગીતમાં દોડી જાઓ.
યે ગીતના શબ્દો છે યસુ તુમ્હે જીવન મેં શાંતિ દેતા હૈ ફિર તુમ ક્યું જીવન મેં અશાંત રહેતે હો.
હાલેલુયા હાલેલુયા. બહુ સારું.
यीशु तुम्हें जीवन में शांति देता है, यीशु तुम्हें जीवन में शांति देता है, फिर तुम क्यों जीवन में अशांत रहते हो? फिर तुम क्यों जीवन में शांत रहते हो? यीशु तुम्हें जीवन में शांति देता है, जीवन की निराशा में आशा देता है, जीवन की निराशा में आशा देता है, फिर तुम क्यों जीवन में निराश रहते हो? फिर तुम क्यों जीवन में निराश रहते हो? यीशु तुम्हें जीवन में शांति देता है, फिर तुम क्यों जीवन में अशांत रहते हो? जीवन के अंधियारे में ज्योति देता है, जीवन के अंधियारे में ज्योति देता है, फिर तुम क्यों जीवन के अंधेरे में रहते हो? फिर तुम क्यों जीवन के अंधेरे में रहते हो? यीशु तुम्हें जीवन में शांति देता है, फिर तुम क्यों जीवन में अशांत रहते हो? जीवन की राहों में राह दिखाता है, जीवन की राहों में राह दिखाता है, फिर तुम क्यों जीवन में भटकते रहते हो? फिर तुम क्यों जीवन में भटकते रहते हो? यीशु तुम्हें जीवन में शांति देता है, फिर तुम क्यों जीवन में शांत रहते हो? फिर तुम क्यों जीवन में अशांत रहते हो? अमें
थैंक यू निक्षण भाई, खूब सुंदर गीत गायो। ऐसु तुम्हें जीवन में शांति देता है, खूब सुंदर। अने तमे स्तुति आराधना में दौड़ी गया, तमारो पुष्कळ आभार, ने साथे प्रभु पिता नो पण आभार मानिए। आप सर्वने माटे तेना महिमा ने अर्थे अपना सर्वनो थी उपयोग करे छे। थैंक यू निक्षण भाई,
प्रेज द लॉर्ड,
प्रेज द लॉर्ड। હેલો, સ્તુતિ આરાધનામાં આપણે આગળ વધીશું અને પુષ્પાબેન, હેલો લુધિયાબેન,
પ્રેઝ ધ લોર્ડ, કુશલભાઈ પ્રેઝ ધ
લોર્ડ, પુષ્પાબેન પ્રેઝ ધ લોર્ડ,
આ પ્રેઝ ધ લોર્ડ બ્રધર, પ્રેઝ ધ લોર્ડ,
સ્તુતિ આરાધનામાં દોડી જાઓ।
હા ચાલો, પ્રેઝ ધ લોર્ડ,
પ્રભુની કરુણાનો એક ગીત ગાઈ અગાવવા માંગુ છું. પ્રેઇઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની આપણી પ્રભુ કરુણા કરી છે અને કરુણામય પ્રભુ છે, એને માટે આપણે ગીત ગાઈશું. પ્રેઇઝ ધ લોર્ડ. હે કરુણામય પ્રભુ ઈસુ,
હે કરુણામય પ્રભુ ઈસુ, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણામય પ્રભુ ઈશુ, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપોના હરનારા, મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણામય પ્રભુ ઈશુ, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે પાપ કર્યા છે વા, હું ભૂલ્યો તારી સેવા, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણામય પ્રભુ ઈશુ, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપોના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણામય પ્રભુ ઈશુ, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું છોરું કે છોરું થાઉં પણ તું ન મને તર છોડે, હું છોરુક છોરું થાઉં પણ તું ન મને તર છોડે. મીઠી પ્રીતિ કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણામય પ્રભુ ઈશુ, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપોના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારા સાચા તારણ હારબા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સાચા તારણ હારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણામય પ્રભુ ઈશુ,
તારી કરુણાનો કોઈ પાર નથી, મારા પાપોના હરનારા, મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. પ્રેઝ લોર્ડ,
પ્રેઝ લોર્ડ, પ્રેઝ લોર્ડ. પ્રભુ પિતાની કરુણાનો કોઈ પાર નથી, અને આપણા માનવ જાત ઉપર એમણે એટલી બધી કરુણા કરી, એટલો બધો પ્રેમ આપ્યો પોતાના પુત્ર પ્રભુને, આપણા સર્વને માટે આ પૃથ્વી પર મોકલી આપ્યો. એવો આપણો દેવ કરુણા કરનાર છે, પ્રેમ કરનાર છે. તેનું સુંદર ગીત પુષ્પાબેન તમે આપ્યું, પ્રભુના નામને ધન્યવાદ. અને તમારો પુષ્કળ આભાર આ સમયે માનીએ છીએ. પ્રભુ પિતાનો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. સાથે સ્તુતિ આરાધનામાં આગળ વધીએ આપણે. ને લુધિયાબેન,
હા, પ્રેઝ ધ લોર્ડ. ખુશાલભાઈ કેમ છો?
પ્રેઝ ધ લોર્ડ લુધિયાબેન.
ઓકે,
સ્તુતિ આરાધનામાં આપ દોરી જશો.
ઓકે, આપણે ભજન સંગ્રહમાંથી 245મું ગીત કહીશું, આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો. ગાયનટોળીનું ગીત છે, જો કે ગાયનટોળી વાળા સરસ રીતે ગાઈ શકે, પણ હું ટ્રાય કરું છું. ઓકે. જૈતુન વાળા ડુંગરે 11 ચેલા મળ્યા, ને જય સંદેશો કેજો કે જઉં છું સ્વર્ગી શેરમાં હોજી, યરુશાલેમ જઈને મારી વાતો કેજો, ને જય સંદેશો કેજો કે જઉં છું સ્વર્ગી શેરમાં હોજી, ઘેરે કેર ફરીને મારી વાતો કેજો, ને જય સંદેશો કેજો કે જઉં છું સ્વર્ગી શેરમાં હોજી, ગામે કામ જઈને મારી વાતો કેજો, ને જય સંદેશો કેજો કે જઉં છું સ્વર્ગી શેરમાં હોજી, શેરે શેર ફરીને મારી વાતો કેજો, ને જય સંદેશો કેજો કે જઉં છું સ્વર્ગી શેરમાં હેજી, દેશે દેશ જઈને મારી વાતો કેજો, ને જય સંદેશો કેજો કે જઉં છું સ્વર્ગી શેરમાં હોજી, સતાવણીની સામે છાતી ઠોકીને રહેજો, ને જય સંદેશો કેજો કે જઉં છું સ્વર્ગી શેરમાં હોજી, પવિત્ર આત્મા આવે ત્યાં સુધી રહેજો, ને જય સંદેશો કેજો કે જઉં છું સ્વર્ગી શેરમાં હોજે, જૈતુન વાળા ડુંગરે 11 ચેલા મળ્યા, ને જય સંદેશો કેજો કે જઉં છું સ્વર્ગી શેરમાં હોજી. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ.
પ્રેઝ ધ લોર્ડ લુધિયાબેન.
હાલેલુયા,
હાલેલુયા.
ખૂબ જ સુંદર ગીત તમે આપ્યું, અને આપણા પ્રભુ બાપે સ્વર્ગમાં જતા પહેલા, સ્વર્ગારોહણ જતા પહેલા આપણને સર્વને આ એક જ સુવાર્તા આપ્યું છે કે તમે ગામે ગામ જાઓ, દેશે દેશ જાઓ, અને સુવાર્તાનો પ્રચાર કરો. અને એ કામ આપણે કરવાનું જ છે, અને પ્રભુએ જે આપણને આજ્ઞા આપી છે એમાં આપણે આગળ વધવાનું છે. સુંદર ગીત તમે આપ્યું લુધિયાબેન, તમારો પુષ્કળ આભાર. અને આ સમયે પ્રભુ પિતાનો પણ આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. સ્તુતિ આરાધનામાં આગળ આપણે વધીએ. હિમુભાઈ, હેલો હિમુભાઈ.
હેલો કુશાલભાઈ.
હા, પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. હા, સંભળાય છે ને બરાબર?
હા, સંભળાય છે અવાજ. હા
હા તો મને હા સુત્યા હું જરા સેલફોન નીચે રાખીને કહું છું અને થોડું વાગે એટલે ના સંભળાતું વચ્ચે બોલું છું એટલે મને ખબર પડે બરાબર સંભળાય અત્યારે હાથમાં મોડે રાખીને થોડું છું એટલે સંભળાતું હશે પણ પછી હું નીચે રાખીશ ને હાર્મોનિયમ વગાડીશ ને એટલે એવું થાય છે મારા વગાડવાનું સેટિંગ કરવાનું તકલીફ પડે છે તો ગીતો ના શબ્દો છે પાસ્ટર સુભાષ ગિલ છે પ્રભુના સેવક એમનું આ એક ગીત છે અને એના શબ્દો છે જિંદગી તો તેરે પાસ હે ક્યું ભટકું દર બદર તેરે હુકમો પર મેં ચલ સકું દે ખુદાવંદ અપના દર ના સાથ હો બદકારો સે મેરા ના થઠે બાજો સે મેં તેરી પાખ હુજુર મેં રહેકર બનું બહેતર ખુશ કર સકું ખુદાયા તુજે હો પૂર પોક્તા ઈમાન હો તેરે પાક પહાડો પર હર પલ મેરી નજર અને પ્રભુનો આપણે આભાર માનીએ છીએ ને આપણે હું ગીત ગાવા માંગુ છું દર બદલ તેરે હુકમ પર મેં સંભળાય છે ને શબ્દો
હા સંભળાય છે હિમુભાઈ
એટલે શબ્દો સંભળાય છે ને પછી ગઈ ફેરા કે હાર્મોનિયમ એકલું સંભળાતું હતું એવું એટલે આમ એટલે કહું છું
ના શબ્દો સંભળાય છે હિમુભાઈ
હા બસ બસ ઓકે થેન્ક યુ
Thank you.
બનો
મુઝ પર સજા કા હુકમ નહીં, લહુ ને કિયા આઝાદ. મુઝ પર સજા કા હુકમ નહીં, લહુ ને કિયા આઝાદ. ના જિસ્મ કી ખ્વાઇશ પૂરી કરું, ના જિસ્મ કી ખ્વાઇશ પૂરી કરું, ચલું તેરી મરજી પર.
આમેન.
મુઝ પર સજા કા હુકમ નહીં, લહુ ને કિયા જિંદગી તો ક્યો ભટકું મન બદલ હુકમ પર ચલ તે ખુદાવંદ અપના દલ તેરે હુકમ પર ચલ તે ખુદાવંદ અપના દલ. से खुदावंद अपना दर तेरे हुक्म पर लहु सकूं खुदावंद अपना दर खुदावंद अपना दर खुदावंद अपना दर
ખૂબ સુંદર ગીત તમે આપ્યું. થેન્ક યુ હિમુભાઈ, અને પ્રભુ પિતાનો પણ આપણે આભાર માનીએ છીએ, અને તમારો પણ આ સમય આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ.
દોડી
જાઓ
ચોક્કસ.
એક આગ હર દિલ મેં હમકો લગાના હૈ, એક આગ હર દિલ મેં હમકો લગાના હૈ, ભટકે હુએ જીવન પ્રભુ સે મિલાના હૈ, એક આગ હર દિલ મેં હમકો લગાના હૈ, ભટકે હુએ જીવન પ્રભુ સે મિલાના હૈ. સંસાર કી આશા ભરી નજરે હમી પર હૈ,
ઉધાર કા સંદેશ ભી કાંધોં કે ઉપર
હૈ, ઉધાર કા સંદેશ ભી અંધોં પે મુજ પર હૈ,
પ્રભુ સે
મિલાના હૈ, ભટકે હુએ જીવન પ્રભુ સે મિલાના હૈ, એક આગ હર દિલ મેં હમકો લગાના હૈ, ભટકે હુએ જીવન પ્રભુ સે મિલાના હૈ,
ઇતને ઇતને સરલ યે રાસ્તે કરના ભૂલે હોંગે,
હાં ઇતને સરલ યે રાસ્તે કરના ભૂલે હોંગે, પ્રચાર કે અવસર હમે કલ ના મિલે હોંગે,
તૈયાર રહેના ગર હમે ખુદ કો મિટાના હૈ,
ભટકે હુએ જીવન પ્રભુ સે મિલાના હૈ, એક આગ હર દિલ મેં હમકો લગાના હૈ, ભટકે હુએ જીવન પ્રભુ સે મિલાના હૈ, આગ હર દિલ મેં હમકો લગાના હૈ.
Praise the Lord. Hallelujah. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. મહેન્દ્રભાઈ, રીના અને શીલાબેન, આપ સર્વનો પુષ્કળ આભાર. ને સાથે સાથે બેકગ્રાઉન્ડમાં નાનું નાનું મ્યુઝિક પણ સંભળાતું હતું, મને ખૂબ ગમ્યું. મહેન્દ્રભાઈ, પ્રેઝ ધ લોર્ડ,
પ્રેઝ ધ લોર્ડ.
ખૂબ સુંદર ગીત ગાયું આપે, અમારો પુષ્કળ આભાર. અને પ્રભુ,
નાઇસ સોંગ, નાઇસ સોંગ.
કરું શું તને અર્પણ, કરું શું તને જે કઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું શું તને, અર્પણ કરું શું તને, અર્પણ કરું શું તને, જે કઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું શું તને. મન ના જંપ દલડાની પીડા, ચરણે ધરું છું તને, આ જીવન અમારું રુદિયાની સાથે અર્પું હવે હું તને. મનના જંપા દલડાની પીડા, ચરણે ધરું છું તને, જીવન અમારું રુદિયાની સાથે અર્પું હવે હું તને. લઈ લે નાથ, 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 મારા નાથ, અર્પણ કરું શું તને, અર્પણ કરું શું તને, જે કઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું શું તને. રોતી હવે આશા, હવે દેહ રક્ત તારા થશે, ઓ એને ગ્રહીને જીવતાર મારા, પાવન પાવન થશે મારા. અર્પણ કરું શું તને, અર્પણ કરું શું તને, જે કઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું શું તને.
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. રીના બીડા, ખૂબ જ સુંદર ગીત આપે ગાયું. પ્રભુના નામને ધન્યવાદ. અને તારો પણ પુષ્કળ આભાર માન્ય છે. અને પ્રભુ પિતા તેના મહેમાન અર્થે તારો વધુ ને વધુ ઉપયોગ કરે. થેન્ક યુ રીના, થેન્ક યુ,
થેન્ક યુ અંકલ. પ્રેઝ લોર્ડ,
પ્રેઝ લોર્ડ, હાલેલુયા,
હાલેલુયા.
સારું, ત્યારે હવે આપણે પ્રભુના વચનો તરફ જવા માંગીએ છીએ. આજનો વાંચન છે લેવીનું પુસ્તક, અને તેનો 11-15 અધ્યાય નું આપણે વાંચન કરનાર છીએ. એમાં 11મો અધ્યાય વિકે વાંચન કરશે, 12મો અધ્યાય પુષ્પાબેન વાંચશે, તેરમો અધ્યાય રાહુલ વાંચશે, ચૌદમો અધ્યાય હું વાંચીશ, અને પંદરમો અધ્યાય આપણા મુરબ્બી શ્રી ઓલિવરભાઈ એ પ્રભુના વચનમાં આપણને દોરી જશે. તો આવો આપણે પ્રભુના વચનો તરફ જઈએ.
લેવી અને લખેલું પુસ્તક અને તેનો 11મો અધ્યાય. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે ઇઝરાયલ પુત્રોને એમ કહો કે પૃથ્વી પરના સર્વ પ્રાણીઓમાંથી જે પ્રાણીઓ તમારે ખાવા તે આ છે. પશુઓમાંથી જે કોઈને ફાટેલી ખરી ને ચીરાયેલા પગ હોય તથા જે વાગોળતું હોય તે તમારે ખાવું. તો પણ વાગોળનારામાંથી અથવા ફાટેલી ખરીમાંથી આ પશુઓ તમારે ન ખાવા, એટલે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને સાફાન સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને ડુક્કર, કેમ કે તેની ખરી ફાટેલી છે ને તેના પગ ફાટેલા છે પણ તે વાગોળતું નથી, તે તમને અશુદ્ધ છે. તેઓનું માંસ ન ખાવું તથા તેઓના મુર્દાનો સ્પર્શ ન કરવો, તેઓ તમને અશુદ્ધ છે. સગડા જળચર પ્રાણીઓમાંથી તમારે આ ખાવા, એટલે પ્રાણીમાં જે સગડાને પર તથા ભીંગડા હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રમાં ના હોય કે નદીઓમાં ના હોય. અને સમુદ્રમાંના તથા નદીઓમાંના જે સગડા પાણીમાં તરે છે તેઓમાંના તથા સર્વ જળચર પ્રાણીઓમાંના જે સર્વને પર તથા ભીંગડા હોતા નથી તેઓ તમને અમંગળ છે, અને તેઓ તમને અમંગળ જ થાય. તેઓનું માંસ ન ખાઓ ને તેઓમાં મૂર્દાને તમે અમંગળ ગણો. પાણીમાંના જીવોને પર તથા ભીંગડા નથી હોતા તેઓ સર્વ તમને અમંગળ છે. અને પક્ષીઓમાંથી તમારે આને અમંગળ ગણવા, તેઓને જ ન ખાવા ને અમંગળ છે. એટલે ગરુડ તથા ફરસ તથા અજના તથા કલીલ તથા બાજ તેની જાત પ્રમાણે, પ્રત્યેક કાગડો તેની જાત પ્રમાણે તથા સહમૃગ તથા રાત શકરી તથા સાખાફ તથા શકરો તેની જાત પ્રમાણે તથા ચીબરી તથા કરઢોક તથા ઘુવડ તથા રાજહંસ તથા ઢીંચ તથા ગીધ તથા બગલું તથા હંસલો તેની જાત પ્રમાણે તથા લક્કડખોદ તથા વાગોળ. સર્વ પાંખવાળા સરપટિયા જે ચાર પગે ચાલે છે તે તમને અમંગળ છે. તો પણ ચાર પગે ચાલનારા પાંખવાળા સરપટિયા જીવોને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને ટાંટિયા હોય છે તેઓમાંથી આ તમને ખાવાની રજા છે. એટલે કે તીડ તેની જાત પ્રમાણે ને બોડમથો તીડ તેની જાત પ્રમાણે, તમરી તેની જાત પ્રમાણે ને ખપેડી તેની જાત પ્રમાણે, પણ બીજા સર્વ ચોપગા પાંખવાળા સરપટિયા તમને અમંગળ છે. આવાથી તમે અશુદ્ધ થશો. જે કોઈ તેઓના મૂર્દાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તેઓના મૂળદાનો કોઈ ભાગ ઊંચકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. જે કોઈ પશુની ખરી ફાટેલી હોય પણ પગ ચીરાયેલા ન હોય તથા વાગોળતું ન હોય તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે અશુદ્ધ છે. અને ચોપગા જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમને અશુદ્ધ છે. જે કોઈના મૂર્દાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તેમનું મૂર્દું ઊંચકે તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય, તે તમને અશુદ્ધ છે. અને જમીન પર પેટે ચાલનારા સરપટિયામાંથી આ તમને અશુદ્ધ હોય. નોર્યો તથા ઉંદર તથા મોટી ગિલોડી તેની જાત પ્રમાણે, તથા ચંદન ઘો તથા પાટલા ઘો તથા ઘરોળી તથા સરકો તથા કાચિંડો, સર્વ સરપટિયામાંથી એ તમને અશુદ્ધ છે. એઓના મૂવા પછી જે કોઈ તેમનો સ્પર્શ કરે
તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને તેઓમાંના કોઈનું મળદું જે કંઈ ઉપર પડે તે અશુદ્ધ ગણાય. એટલે તે લાકડાનું વાસણ હોય કે લુંગડું કે ચામડું કે તાટ, એટલે કંઈ પણ કામમાં આવતું હર કોઈ વાસણ હોય તો તેને પાણીમાં નાખવું ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, ત્યાર પછી તે શુદ્ધ ગણાય. અને જો કોઈ માટલામાં તેઓમાંનું કંઈ પડે તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય ને તેને તમારે ભાંગી નાખવું. એમાંની સગડી ખાવાની વસ્તુઓમાંથી જેમાં પાણી પડે તે અશુદ્ધ ગણાય અને જે કંઈ પીવાનું એવા પ્રત્યેક વાસણમાં હોય તે અશુદ્ધ ગણાય. અને પ્રત્યેક વસ્તુ જેના પર તેઓના મૂળદાનો કોઈ ભાગ પડે તે અશુદ્ધ ગણાય, તે ભઠ્ઠી હોય કે પછી વાસણોને માટે છાજલી હોય, પણ તેને ભાંગી નાખવી તે અશુદ્ધ છે ને તમારે માટે અશુદ્ધ ગણાય. પણ ઝરો કે કૂવો જેમાં પાણીનો પુષ્કળ જથ્થો છે તે શુદ્ધ ગણાય, પણ જે તેમના મૂળદાનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. અને જો તેઓના મૂળદાનો કોઈ ભાગ કોઈ પણ વાવવાના બિયાવા પર પડે તો તે શુદ્ધ છે, પણ જો તે બિયાવાયા પર પાણી છાંટેલું હોય ને તેમના મૂળદાનો કોઈ ભાગ તેના પર પડે તો તે તમને અશુદ્ધ છે. અને જે પશુઓ ખાવાની તમને છૂટ છે તેઓમાંનું કોઈ મરી જાય તો જે કોઈ તેના મૂળદાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તેનું મૂળદાલ ખાય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેનું મૂળદું ઊંચકનાર પણ પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જમીન પર પેટે ચાલનાર પ્રત્યેક સરપટિયું અમંગળ છે, તે ખાવું નહીં. જે પેટે ચાલનારું કે પગે ચાલનારું હોય કે જે બહુપગું હોય તેમને, એટલે જમીન પર સર્વ પેટે ચાલનારાને તમારે ખાવા નહીં, કેમ કે તે અમંગળ છે. કોઈ પણ પેટે ચાલનાર સરપોટિયાથી તમે પોતાને અમંગળ ન કરો ને તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાવ નહીં, કેમ કે હું યહોવા તમારો દેવ છું, એ માટે તમે પોતાને શુદ્ધ કરો ને તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણીથી પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે તમારો દેવ થવા સારું મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું, માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. પશુઓ વિશે તથા પક્ષીઓ વિશે તથા જળચર પ્રાણીઓ વિશે તથા જમીન પર પેટે ચાલનારા પ્રાણીઓ વિશે આ નિયમ છે, એ માટે કે શુદ્ધ અને અશુદ્ધની વચ્ચે અને ખાવાના પ્રાણી તથા નહીં ખાવાના પ્રાણી વચ્ચે ભેદ રખાય.
લેવિયાનું પુસ્તક 12મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે કોઈ સ્ત્રીને હોમેલ રહીને તેને પુત્ર અવતરે ત્યારે તે 7 દિવસ સુધી અશુદ્ધ ગણાય, ઋતુને સમય એ થાય છે તેમ તે અશુદ્ધ ગણાય, અને 8મે દિવસે તે પુત્રને સુન્નત કરવી અને તે સ્ત્રીનું શુદ્ધિકરણ થતા સુધી 33 દિવસ સુધી તે સુવાવડી ગણાય. તેના શુદ્ધ થવાના દિવસ પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ શુદ્ધ વસ્તુનો સ્પર્શ ન કરે, તેમજ પવિત્ર સ્થાનમાં પણ ન આવે. પણ જો તેને પુત્રી થાય તો 2 અઠવાડિયા સુધી ઋતુને સમયે થાય છે તેમ તે અશુદ્ધ ગણાય, અને તેનું શુદ્ધિકરણ થતા સુધી 66 દિવસ સુધી તે સુવાવડી ગણાય. અને જ્યારે પુત્રને લીધે કે પુત્રીને લીધે તેના શુદ્ધ થવાના દિવસ પૂરા થાય ત્યારે તે દહનને પણ સારું પહેલા વર્ષનું એક હલવાન તથા પાપાર્થને સારું કબૂતરનું એક બચ્ચું અથવા એક ખુલ્લો મુલાકાત મંડપના બારણા આગળ યાજકની પાસે લાવે અને હોવાની આગળ તે તેને ચડાવે ને તેને સારું પ્રાયશ્ચિત કરે, એટલે તે તેના રક્તસ્ત્રાવમાંથી શુદ્ધ થશે. જેને પુત્રનો કે પુત્રીનો પ્રસવ થાય તેને માટે એ નિયમ છે. અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય તો તે 2 હોલ્લા અથવા કબૂતરના 2 બચ્ચા લાવે, એક દહન પણને સારું ને બીજું પાપાથનને સારું, અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે.
લેવ્યનું પુસ્તક તેનો 13મો અધ્યાય. અને યહોવાએ મૂસાને તથા હરૂનને કહ્યું કે જો કોઈ માણસની ત્વચામાં ઢીમું કે ચાંદુ કે ચળકતું ચાટું થાય ને જો તેના શરીરની ત્વચામાં કોળનો રોગ થયો હોય તો તે હરૂન યાજકની પાસે કે તેના જે યાજક પુત્રો તેમાંના કોઈ એકની પાસે લાવો અને યાજક તે શરીરની ત્વચામાં રોગને જુએ અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય અને તે રોગ ત્વચા કરતા ઊંડો ઉતરેલો દેખાતો હોય તો તે કોળનો રોગ સમજો અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે. જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્ન ધોળું હોય ને તે ત્વચા કરતા ઊંડું દેખાતું ન હોય ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય તો યાજક તેવી રોગીને 7 દિવસ પૂરી રાખે અને 7મે દિવસે યાજક તેને તપાસે અને જો રોગ અને તેને તેઓને તેવો જ રહેલો જણાય ને રોગ ત્વચામાં પોસર્યો ન હોય તો યાજક બીજા 7 દિવસ સુધી તેને પૂરી રાખે અને યાજક તેને 7મે દિવસે બીજી વાર તપાસે અને જો તે રોગ ઝાંખો પડ્યો હોય ને તે ત્વચામાં પોસર્યો ન હોય તો યાજક તેને શુદ્ધ ઠરાવે. તેને ચાંદુ જ સમજવું અને તે પોતાના વસ્ત્ર ધોઈને શુદ્ધ થાય. પણ જો શુદ્ધિકરણને માટે યાજકની આગળ તેની રજૂઆત થયા પછી ચાંદુ ચામડીમાં પસરે તો તે બીજી વાર પોતાને યાજકને દેખાડે અને યાજક તેને તપાસે ને જો તે રોગ ત્વચામાં પસરો હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે, એ તો કોઢ છે. જો કોઈ મનુષ્યને કોઢનો રોગ હોય તો તેને યાજકની આગળ લાવો અને યાજક તેને તપાસે ને જુઓ ત્વચામાં ધોળું ઢીમું દેખાતું હોય ને તેથી વાળ ધોળા થઈ ગયા હોય ને તે ઢીમામાં જો માંસ પાકેલું તથા દુખાતું હોય તો એ તેના શરીરની ત્વચામાં જૂનો કોઢ છે ને યાજક તેને અશુદ્ધ ઠરાવે ને તેને પૂરી ન રાખે, કેમ કે તે અશુદ્ધ છે. અને જો કોઢ ફૂટી નીકળીને ચામડીમાં પસરે ને જો રોગીના માથાથી તે પગ સુધી જ્યાં જ્યાં યાજક જુએ ત્યાં ત્યાં આખી ત્વચામાં કોઢ પસરી ગયો હોય તો યાજક તેને તપાસી જુએ અને જો તેના આખા શરીર પર કોઢ ફેલાઈ ગયો હોય તો તેવા રોગીને તે અશુદ્ધ ઠરાવે. તે સઘળું ધોળું થઈ ગયું છે તે શુદ્ધ છે, પણ જ્યારે જ્યારે તેમાં દુખતું માંસ દેખાય ત્યારે ત્યારે તે અશુદ્ધ ગણાય અને યાજક તે દુખાતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે. એ દુખાતું માંસ અશુદ્ધ છે, તે તો કોઢ છે. અથવા જો દુખાતું માંસ બદલાઈને ફરીથી જોડું થઈ જાય તો તે યાજક પાસે આવે. યાજક તેને તપાસે અને જો રોગ ધોળો થઈ ગયો હોય તો રોગીને યાજક શુદ્ધ ઠરાવે, તે શુદ્ધ છે. અને જો કોઈના શરીરની ત્વચામાં ગુમડું થઈને તે મટી ગયું હોય ને ગુમડાની જગ્યાએ ધોળું ઢીમું કે ચળકતું ધોળું રતાસવાળું ચાંદુ દેખાતું હોય તો તે યાજકને દેખાડવું અને યાજક તેને તપાસે ને જુઓ તે ત્વચા કરતાં ઊંડું જણાતું હોય ને તે પરના વાળ ધોળા થઈ ગયા હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે. તેને તો કોળનો રોગ સમજો, તે ગુમડામાં ફૂટી નીકળ્યો છે. પણ જો યાજક એને તપાસે ને જો તેમાં કોઈ ધોળો વાળ દેખાતો ન હોય ને તે ત્વચા કરતાં ઊંડો ન હોય પણ જાગો હોય તો યાજક તેને 7 દિવસ પૂરી રાખે અને જો તે ત્વચામાં પસરી જાય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે, એ તો રોગ સમજવો. પણ જો એ ચળકતું ચાંદુ તેને તે જ જગાએ રહે ને પસરે નહીં તો તે આગલા ગુમડાનું ચાટું છે અને યાજક તેને શુદ્ધ ઠરાવે. અથવા કોઈના શરીરની ત્વચામાં દાઝાથી ડામ પડેલો હોય ને જો ડામના દુખાતા માંસમાં રતાસવાળું ધોળું કે ધોળું ચળકતું ચાંદુ પડે તો યાજક તેને તપાસે અને તે ચળકતા ચાંદામાંના વાળ ધોળા થઈ ગયા હોય ને તે ત્વચા કરતા ઊંડું જણાતું હોય તો તેને ડામમાં ફૂટી નીકળેલા કોઢ સમજવો અને યાજક તેને અશુદ્ધ ઠરાવે, એ તો કોળનો રોગ છે. પણ જો યાજક તેને તપાસે ને જુએ તે ચળકતા ચાંદામાં ધોળા વાળ દેખાતા ન હોય ને તે ત્વચા કરતા ઊંડું ન હોય પણ ઝાંખું દેખાતું હોય તો યાજક તેને 7 દિવસ સુધી પૂરી રાખે અને 7મે દિવસે યાજક તેને તપાસે અને જો તે ત્વચામાં પસરતું જણાતું હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે, એ તો કોળનો રોગ છે. અને જો ચળકતું ચાંદુ તેને તે જ જગાએ રહે ને ત્વચામાં પસર્યું ન હોય પણ ઝાંખું થઈ ગયું હોય તો તેને દાજાનું ઢીમું સમજવું ને યાજક તેને શુદ્ધ ઠરાવે, કેમ કે તે દાજાનું ચાડું છે. અને જો કોઈ પુરુષ કે સ્ત્રીને માથે કે દાઢીએ રોગ હોય તો યાજક તે રોગ તપાસે અને જો તે ત્વચા કરતા ઊંડો દેખાતો હોય ને તે ઉપર પીળા બારીક વાળ હોય
તો યાજક તેને અશુદ્ધ ઠરાવે. એને ઉંદરી એટલે માથાનો કે દાઢીનો કોઢ સમજો. અને જો યાજક એ ઉંદરીનું દરદ તપાસે ને જો તે ત્વચાથી ઊંડું દેખાતું ન હોય ને તેમાં કાળા વાળ ન હોય તો યાજક એ ઉંદરી વાળા દર્દીને 7 દિવસ સુધી પૂરી રાખે અને 7મે દિવસે યાજક કે રોગ તપાસે. અને જો તે ઉંદરી પથરી ન હોય ને તેમાં પીડા વાળે ન હોય ને તે ઉંદરી ત્વચામાંથી ઊંડી ન જણાતી હોય તો તેને મુંડાવો, પણ ઉંદરી વાળી જગા તે ન મુંડાવે. અને યાજક તે ઉંદરી વાળાને બીજા 7 દિવસ સુધી પૂરી રાખે. અને 7મે દિવસે યાજક તે ઉંદરીને તપાસે. અને જો તે ઉંદરી ત્વચામાં પથરી ન હોય ને ત્વચામાંથી ઊંડી દેખાતી ન હોય તો યાજક તેને શુદ્ધ ઠરાવે અને તે પોતાના વસ્ત્ર જોઈને શુદ્ધ થાય. પણ જો તેના શુદ્ધ થયા પછી તે ઉંદરી વધીને ત્વચામાં પસરે તો યાજક તેને તપાસે. અને જો તે ઉંદરી ત્વચામાં પસરેલી હોય તો યાજક તેના પીડા વાળ શોધવા ન રહે, એ તો અશુદ્ધ જન છે. પણ જો ઉંદરી તેને ત્યાં જ રહેલી દેખાય ને તેમાં કાળા વાળ ઉગ્યા હોય તો ઉંદરી મટી ગઈ સમજવી, તે જન શુદ્ધ છે અને યાજક તેને શુદ્ધ ઠરાવે. અને જો કોઈ પુરુષ કે સ્ત્રીના શરીરમાંની ત્વચામાં ચળકતા ચાંદા એટલે ધોળા ચળકતા ચાંદા હોય તો યાજક તપાસ કરે. અને જો તેઓના શરીરની ત્વચામાંના ચળકતા ટપકા ફિક્કા રંગના હોય તો તે કરોળિયા સમજ્યા, તે ત્વચામાં ફૂટી નીકળ્યા છે, તે જન શુદ્ધ છે. અને જો કોઈ માણસના વાળ તેના માથેથી ખરી પડેલા હોય તો તે ટાળ્યો છે, તે શુદ્ધ છે. અને જો તેના માથાના આગલા ભાગ પરથી વાળ ખરી પડ્યા હોય તો તે કપાળે ટાળ્યો છે, તે શુદ્ધ છે. પણ જો ટાળ્યા માથામાં કે ટાળ્યા કપાળમાં રતાશ વાળો ધોળો રોગ હોય તો તેના ટાળ્યા માથામાં કે ટાળ્યા કપાળમાં કોઢ નીકળે છે એમ જાણવું. એમ હોય તો યાજક તેને તપાસે. અને જો તેના ટાળ્યા માથામાંનું કે ટાળ્યા કપાળમાંનું રોગનું ઢીમું રતાશ વાળું ધોળું હોય એટલે શરીરની ત્વચામાં કોઢ જેવું દેખાતું હોય તો તે કોઢી માણસ છે, તે અશુદ્ધ છે. યાજક તેને નિશ્ચય અશુદ્ધ ઠરાવે, તેના માથામાં રોગ છે. અને કોઢના દર્દીના વસ્ત્ર ફાડી નંખાય ને તે ઉઘાડે માથે ફરે ને તે પોતાના ઉપલા હોઠ પર મૂમતી બાંધે ને એવી બૂમ પાડે કે અશુદ્ધ અશુદ્ધ. જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય, તે અશુદ્ધ છે. તે એકલો રહે, છાવણી બહાર તેનું રહેઠાણ થાય. અને જે વસ્ત્ર કોઢના રોગના ચેપ વાળું હોય, પછી તે વસ્ત્ર ઊનનું હોય કે શણનું હોય, તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં હોય, તે ચામડામાં હોય કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં હોય, અને તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશ વાળો હોય તો તેને કોઢનો રોગ સમજવો ને યાજકને તે દેખાડવો. અને યાજક તે રોગ તપાસે ને રોગવાળી વસ્તુને 7 દિવસ બંધ કરી રાખે અને તે રોગને 7મે દિવસે તે તપાસે. જો તે રોગ તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને વાસ્તે ચામડું વપરાયું હોય કે ચામડામાં પસર્યો હોય તો તે રોગ કોઢાવાતો કોઢ સમજો, તે અશુદ્ધ છે. અને તે રોગવાળા વસ્ત્રને તે બાળી નાખે, પછી તે ચેપ તાણાને કે વાણાને શણના લુગડાને કે ઊનનાને કે ચામડાની કોઈ પણ વસ્ત્રને લાગેલો હોય તો પણ, કેમ કે તે કોઢાવાતો કોઢ છે, તેને આગમાં બાળી નાખવું. અને જો યાજક તપાસે ને તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાળામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પસર્યો ન હોય તો યાજક એવી આજ્ઞા કરે છે કે તેઓ રોગવાળી વસ્ત્રને ધોઈ નાખે ને બીજા 7 દિવસ સુધી તેને બંધ કરી રાખે. અને ધોયા પછી યાજક તે રોગ તપાસે અને તે રોગ પસર્યો ન હોય પણ તે રોગનો રંગ બદલાયો ન હોય તો તે અશુદ્ધ છે. ત્યારે તેને આગમાં બાળી નાખવું, ચાંદુ અંદર હોય કે બહાર હોય પણ તે કોઢાવાતો કોઢ છે. અને જો યાજક તપાસે અને ધોયા પછી તે રોગ ઝાકો થયો હોય તો તે વસ્ત્રમાંથી કે ચામડામાંથી કે તાણામાંથી કે વાણામાંથી તે ફાડીને કાઢી નાખે. અને જો તે હજી પણ તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ પણ વસ્તુમાં દેખાય તો તે પસરવા લાગ્યો છે. રોગવાળી વસ્તુને તારે આગમાં બાળી નાખવી અને જે વસ્ત્ર એટલે તાણો કે વાણો અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુને તું ધુએ ત્યારે પછી તેઓમાંથી જો રોગ જતો રહ્યો હોય તો તેને બીજી વાર ધોઈ નાખવું એટલે તે શુદ્ધ થશે. ઊનના કે શણના વસ્ત્રના તાણામાંના કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુમાં રોગની બાબતમાં શુદ્ધ કે અશુદ્ધ ઠરાવવા વિશેનો નિયમ એ છે.
લેવીનું પુસ્તક તેનો 14મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે કોળિયાના શુદ્ધિકરણ દિવસે તેના વિશે આ નિયમ થાય, એટલે તેને યાજક પાસે લાવવો અને યાજક છાવણીની બહાર જાય અને યાજક તેને તપાસે, ને જો કોળિયાના શરીરમાંથી કોળનો રોગ મટી ગયો હોય તો યાજક એવી આજ્ઞા કરે કે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને સારું બે જીવતા શુદ્ધ પક્ષીઓ તથા એરેજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા જુફો લેવા. પછી યાજક એવી આજ્ઞા કરે કે તેઓમાંના એક પક્ષીને વહેતા પાણી ઉપર એક માટલીમાં કાપવું અને જીવતા રહેલા પક્ષીને તથા એરેજ વૃક્ષના લાકડાને તથા કિરમજી રંગને તથા જુફાને લઈને તે તેમને તથા પેલા જીવતા પક્ષીને વહેતા પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળે અને કોળને લીધે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર તે રક્ત તે 7 વાર છાંટે ને તેને શુદ્ધ ઠરાવે ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પોતાના સર્વ વાળ મૂડાવે ને પાણીમાં સ્નાન કરે એટલે તે શુદ્ધ થશે અને ત્યાર પછી તે છાવણીમાં આવે. પણ તે 7 દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે અને 7મે દિવસે એમ થાય કે તે પોતાના માથાના સઘળા વાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભ્રમર મૂડાવે એટલે પોતાના સઘળા વાળ તે મૂડાવી નાખે અને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને તે પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે એટલે તે શુદ્ધ થશે. અને 8મે દિવસે 2 એબ રહિત નર હલવાન તથા પહેલા વર્ષની 1 એબ રહિત ઘેટી તથા ખાદ્યાર્પણ માટે તેલમાં મોહેલો 3 દશાંશ એફા મેદો તથા 1 માપ તેલ તેલે અને જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને તથા પેલી વસ્તુઓને મુલાકાત મંડપના બારણા આગળ શુદ્ધ કરનાર યાજક યહોવાની સમ્મુખ રજૂ કરે અને તે યાજક પેલા નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર પરને સારું તેને તથા પેલા માપ તેલને ચડાવે ને યહોવાની આગળ તેઓની આરતી ઉતારીને આરતી અર્પણ કરે અને પવિત્ર સ્થાનની જે જગાએ પાપાર્થાર્પણ તથા દહન્યાર્પણ કપાય છે તે જગાએ તે હલવાનને તે કાપે, કેમ કે જેમ પાપાર્થાર્પણ તેમજ દોષાર્થાર્પણ પણ યાજકનું છે તે પરમ પવિત્ર છે અને તે યાજક દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર ચોપડે અને યાજક પેલા માપ તેલમાંથી લઈને પોતાની ડાબી હથેળીમાં રેડે અને યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાં પોતાની જમણી આંગળી બોળીને પોતાની આંગળી વડે તે તેલમાંથી યહોવાની સમ્મુખ 7 વાર છાંટે અને પોતાની હથેળીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તથા દોષાર્થાર્પણના રક્ત પર યાજક ચોપડે અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે અને યાજક તેને સારું યહોવાની સમ્મુખ પ્રાયશ્ચિત કરે અને જે પોતાની અશુદ્ધતામાંથી શુદ્ધ કરાવવાનો હોય તેને સારું યાજક પાપાર્થાર્પણ ચઢાવીને પ્રાયશ્ચિત કરે અને ત્યાર પછી તે દહન્યાર્પણ કાપે અને યાજક વેદી પર તે દહનાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવે અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે. અને જો તે ગરીબ હોય અને એટલું મેળવવું એ તેના ગજા ઉપરાંત હોય તો પોતાને માટે પ્રાયશ્ચિત કરવાને દોષાર્થાર્પણને સારું આરતી ઉતારવા માટે તે એક નર હલવાન ને ખાદ્યાર્પણને સારું તેલમાં મોહેલો એક દશાંશ એફા મેદો તથા એક માપ તેલ લે તથા બે હુલા તથા કબૂતરના બે બચ્ચા પોતાની શક્તિ પ્રમાણે તે લાવે અને તેઓ માનું એક પાપાર્થાર્પણને ને બીજું ધન્યાર્પણને અર્થે થાય અને આઠમે દિવસે તે પોતાના શુદ્ધિકરણને સારું તેમને યાજકની પાસે મુલાકાત મંડપના બારણા આગળ યહોવાની સમ્મુખ લાવે અને યાજક દોષાર્થાર્પણનો હલવાન તથા પેલું માપ તેલ લઈને યહોવાની સમ્મુખ તેમની આરતી ઉતારીને આરતી અર્પણ કરે અને દોષાર્થાર્પણનો હલવાન તે કાપે ને યાજક તે દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે ચોપડે અને યાજક તે તેલમાંથી પોતાની ડાબેરી હથેળીમાં રેડે અને યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાંથી કેટલું પોતાની જમણી આંગળી વડે યહોવાની સમ્મુખ સાત વાર છાંટે અને યાજક પોતાની હથેળીમાંના તેલમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર દોષાર્થાર્પણના રક્તની જગા પર ચોપડે અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે એ માટે કે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરાય અને તે મેળવી શકે એ હુલાઓમાંથી કે કબૂતરના બચ્ચામાંથી એકને તે ચડાવે એટલે જેવું તે મેળવી શકે એવું એક પાપાર્થને સારું તથા બીજું ખાદ્યાર્પણ સાથે ધન્યાર્પણને સારું અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને સારું યાજક યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે જે કોળીઓ પોતાના શુદ્ધિકરણને વાસ્તે જરૂરની વસ્તુઓ મેળવવા અશક્ત હોય તેને માટે એ નિયમ છે અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં તમે આવો ત્યાર પછી તમારા વતનના દેશમાં કોઈ ઘરમાં હું કોઢનો રોગ દાખલ કરું તો તે ઘરના ધણીએ આવીને યાજકને ખબર આપવી કે મારા ઘરમાં જાણે રોગ હોય એવું મને ભાસે છે ત્યારે યાજક રોગની તપાસ કરવા સારું અંદર જાય તે અગાઉ તે ઘર ખાલી કરવાની તે આજ્ઞા કરે એ સારું કે ઘરમાંની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય અને ત્યાર પછી યાજક ઘરને તપાસવા સારું અંદર પેશે અને રોગની તે તપાસ કરે અને જો તે રોગ ઘરની દિવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તરળ પડી હોય ને તેવો દિવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો યાજક ઘરમાંથી બહાર નીકળીને ઘરના બારણા આગળ આવે ને સાત દિવસ સુધી તે ઘર બંધ કરી રાખે અને યાજક ફરીથી સાતમે દિવસે આવીને તપાસે અને જો તે રોગ ઘરની દિવાલોમાં પ્રસર્યો હોય તો યાજક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપે અને યાજક તે ઘરને અંદરની બાજુએ સો તરફથી ખરપાવી નાખે અને ખોતરી કાઢેલા ચૂનાનો ભૂકો તેઓ નગરની બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દે અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગ્યાએ બેસાડે અને તે બીજી છો લઈને ઘરને સાગોળ દેવડાવે અને જો પથ્થર કાઢી નંખાવ્યા પછી તથા ઘર ખરપાવી નંખાવ્યા પછી તથા સાગોળ દેવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે તો યાજક આવીને તપાસ કરે ને જુઓ તે રોગ ઘરમાં પસર્યો હોય તો જાણવું કે ઘરમાં કોવડાવતો કોઢ છે તે અશુદ્ધ છે અને તે ઘરને તેના પથ્થરો તથા તેના કાટ તથા તેના સઘળા ચૂના સુદ્ધા તે તોડી પાડે અને તે તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ લઈ જાય અને જ્યાં સુધી ઘર બંધ રહે ત્યાં સુધી તેમાં જે કોઈ જાય તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ તે ઘરમાં સૂએ તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને જે કોઈ તે ઘરમાં જમે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને જો યાજક અંદર જઈને તેને તપાસે ને જો ઘરને છો દીધા પછી તે ઘરમાં રોગ પ્રસર્યો ન હોય તો યાજક ઘરને શુદ્ધ ઠરાવે, કેમ કે રોગ નાબૂદ થયો છે અને ઘરના શુદ્ધિકરણને સારું બે પક્ષીઓ તથા એરેજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા જૂફો તેલે અને પક્ષીઓમાંના એકને તે વહેતા પાણી ઉપર એક માટલીમાં કાપે અને તે એરેજ વૃક્ષનું લાકડું તથા જૂફો તથા કિરમજી રંગ તથા જીવતું રહેલું પક્ષી એમને લઈને કાપેલા પક્ષીના રક્તમાં તથા વહેતા પાણીમાં બોળીને તે ઘર પર 7 વાર છાંટે અને ઘરને તે પક્ષીના રક્તથી તથા વહેતા પાણીથી તથા જીવતા રહેલા પક્ષીથી તથા એરેજ વૃક્ષના લાકડાથી તથા જૂફાથી તથા કિરમજી રંગથી તે શુદ્ધ કરે. પણ જીવતા રહેલા પક્ષીને નગર બહાર ખુલ્લા મેદાનમાં તે છોડી દે. એવી રીતે ઘરને સારું તે પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે. કોળના સર્વ રોગ તથા ઉંદરીને માટે ને વસ્ત્રના તથા ઘરના કોળને માટે ને ઢીમાને તથા ચાંદાને તથા ચળકતા ટપકાને માટે એ નિયમ છે. કોળની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય ને શુદ્ધ ક્યારે કહેવાય તે શીખવવા સારું એ નિયમ છે. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરો. આમેન.
લેવીનું પુસ્તક તેનો 15મો અધ્યાય. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે ઈસરાયેલ પુત્રોને એમ કહો કે કોઈ પુરુષના અંગમાં સ્ત્રાવનો રોગ હોય તો તેના સ્ત્રાવના કારણથી તે અશુદ્ધ છે અને તેના સ્ત્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્ત્રાવ સાથે તેનું માંસ વહેતું હોય કે તેના સ્ત્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે તો પણ તેથી તે અશુદ્ધ થાય છે. જો કોઈ બીજાના ઉપર સ્ત્રાવવાળો સૂવે તે અશુદ્ધ ગણાય અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય. અને જો જે કોઈ તેના બિછાનાનો સ્પર્શ કરે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે વસ્તુ પર સ્ત્રાવવાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને સ્ત્રાવવાળાના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જો સ્ત્રાવવાળો કોઈ સ્વચ્છ માણસ પર થૂકે તો તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે વાહન પર સ્ત્રાવવાળો સવારી કરે એ અશુદ્ધ ગણાય. અને જે કંઈ તેની તળે આવેલું હોય તેનો સ્પર્શ કરનાર પ્રત્યેક જણ સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ એવી વસ્તુઓને ઉપાડે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને પાણીથી હાથ ધોયા વગર સ્ત્રાવવાળો જે કોઈને અડકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને માટીના જે કોઈ વાસણને સ્ત્રાવવાળો અડકે તેને ભાંગી નાખો અને લાકડાના પ્રત્યેક પાત્રને પાણીમાં વીછી નાખો. અને જ્યારે સ્ત્રાવવાળો પોતાના સ્ત્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ વાસ્તે પોતાને સારું 7 દિવસ ગણાય ને પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને તે વહેતા પાણીમાં પોતાનું અંગ ધોઈને શુદ્ધ થાય. અને 8મે દિવસે તે પોતાને સારું બે હોલા અથવા કબૂતરના બે બચ્ચા લે ને મુલાકાત મંડપના બહારના આગળ યહોવાની સન્મુખ આવીને તેમને યાજકને આપે. અને યાજક તેઓમાંના એકને પાપાર્પણ સારું ને બીજાને દહન્યાર્પણને સારું ચડાવે. અને યાજક તેના સ્ત્રાવને લીધે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે. અને જો કોઈ પુરુષ મારી ગઈ જાય છે તો તે પોતાના આખા શરીરને પાણીમાં ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે વસ્ત્ર પર કે ચર્મ પર પડ્યું હોય તેને પાણીમાં ધોઈ નાખવું ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. વળી સ્ત્રી પુરુષનો સંયોગ થાય તો બંને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જો કોઈ સ્ત્રીને સ્ત્રાવ હોય અને તેના અંગમાંનો સ્ત્રાવ રક્તનો હોય તો તે 7 દિવસ અલગ રહે અને જે કોઈ તેને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને અલગ રહેલી હોય તે વેળાએ જે પણ તે સૂવે તે અશુદ્ધ ગણાય. વળી જે પણ તે બેસે તે પણ અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેના બિછાનાને અડકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ વસ્તુ પર તે બેઠી હોય તેને જે કોઈ કે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જો તે ચીજ તેના બિછાના પર અથવા જે પર તે બેઠેલી હોય એવી કોઈ વસ્તુ પર હોય તો જ્યારથી તે તેને અડકે ત્યારથી સાંજ સુધી તે અશુદ્ધ ગણાય, અને જો કોઈ પુરુષ તેની સાથે સૂવે ને તેની અશુદ્ધતા તેને લાગે તો તે 7 દિવસ સુધી અશુદ્ધ ગણાય, અને જે બિછાના પર તે સૂવે તે પણ અશુદ્ધ ગણાય, અને જો કોઈ સ્ત્રી ઋતુનો સમય ન છતાં ઘણા દિવસથી રક્તસ્ત્રાવ થયો હોય અથવા ઋતુનો સમય ઉપરાંત તેને સ્ત્રાવ ચાલુ રહ્યો હોય તો તેના સ્ત્રાવની અશુદ્ધતાના સર્વ દિવસો પર તેના ઋતુના સમયની પેઠે તે અશુદ્ધ છે, તેના સ્ત્રાવના સગળા દિવસો સુધી જે પ્રત્યેક બિછાના પર તે સૂવે તેને તે પોતાના ઋતુના બિછાના જેવું ગણે, અને જે પ્રત્યેક વસ્તુ પર તે બેસે તેની ઋતુની અશુદ્ધતા જેવું અશુદ્ધ ગણાય, અને જે કોઈ તે વસ્તુઓનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય, અને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે અને સાંજ સુધી અશુદ્ધ ગણાય, પણ જો તે પોતાના સ્ત્રાવથી શુદ્ધ થાય તો તે પોતાને સારું 7 દિવસ ગણાય, અને ત્યાર પછી તે શુદ્ધ ગણાય, અને 8મે દિવસે તે પોતાને સારું 2 હોલા કે કબૂતરના 2 બચ્ચા લે અને તેઓને મુલાકાત મંડપના દ્વાર આગળ યાજક પાસે લાવે, અને યાજક તેમાંથી એકને પાપાર્થન પણ સારું ને બીજાને દહનિયાણ પણ સારું ચલાવે, અને યાજક તેના સ્ત્રાવની અશુદ્ધતાને લીધે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે. એમ ઇસ્રાયલ પુત્રોને તેઓને અશુદ્ધતાથી અલગ અડગા કરો, રખેને મારો જે મંડપ તેઓની મધ્ય છે તેને અશુદ્ધ કરીને તેઓ માર્યા જાય. સ્ત્રાવવાળાને વાસ્તે તથા જે પોતાનો વિદેશ જરવાથી અશુદ્ધ થયો હોય તેને માટે, અને જે પોતાની ઋતુથી માર્યું હોય તેને માટે, તથા જે પુરુષને વીર્ય પાત થતો હોય તેના માટે, એટલે પુરુષને તથા સ્ત્રીને માટે, રજસ્વલાની સાથે સુનાને માટે આ નિયમ છે. ઈશ્વર પિતા એમના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. અમેન
અમેન. થેન્ક યુ.